તારીખ 27/11/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 328 અને 329 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 92
પોતે અર્થ કરે છે. સૌભાગભાઈ પત્ર લખે છે, એ પદ નો અર્થ પૂછાવેલો. સૌભાગભાઈ નો એ કાવ્યનો અર્થ યથાર્થ લાગ્યો છે, પોતે હવે પણ અર્થ કરે છે, એટલે વિશેષતા શું છે એનો પણ ખ્યાલ આવી જાય. સૌભાગ્યભાઈ લેવે કોન રહી થોર, ત્યાગેવે કો નહીં ઓર, બાકી કહા ઉભર્યો જો કારજ નહીં ન હૈ, એટલો પદ છે. સ્વરૂપનું ભાન થવાથી ચતુર્થનું સ્થાને પોતે સ્વરૂપે કરીને પરિપૂર્ણ છે એવું ભાન થયું છે. ભાન થવામાં એ થયું છે કે પોતે પોતાના અનંત ગુણથી પરિપૂર્ણ છે, પોતાના સુખ માટે અને પોતાના આનંદ માટે જરાય અપૂર્ણતા પણ નથી. નથી એ તો પ્રશ્ન નથી, પણ અપૂર્ણપણું પણ નથી. એવું અનંત સુખનું નિધાન પોતાનું સ્વરૂપ હોવાથી જીવને સુખ માટે જે અનેક પ્રકારે ઈચ્છા થાય છે એ ઈચ્છા બંધ થાય છે, અથવા એ ઈચ્છા પોતે જ દુઃખરૂપ છે અને દુઃખના કારણરૂપ છે એવું સ્પષ્ટ ત્યાં જ્ઞાન થાય છે. એટલે પૂર્ણ કામ પણ પ્રાપ્ત થયું છે. કામ એટલે ઈચ્છા, અહીંયા ઈચ્છા સમાપ્ત થઈ એને પૂર્ણ કામ પણ કહ્યું છે. ઈચ્છાની સમાપ્તિ થઈ ગઈ. કોઈ એમ કહે કે મોક્ષની ઈચ્છા છે કે નહીં સમ્યક દ્રષ્ટિને, કે મોક્ષની ઈચ્છા નથી. ભાવના છે એ બીજો વિષય છે, એક જુદો ન્યાય છે. પણ જ્યાં પોતે સ્વરૂપથી પરિપૂર્ણ છે તો પરિપૂર્ણનો અર્થ જ એ કે બીજાની કોઈની જરૂરિયાત જેમાં ન ઊભી રહે એનું નામ પૂર્ણતા છે. જો બીજાની જરૂરિયાત પણ રહે તો પૂર્ણતા ક્યાંની, કેવી રીતે? આ પ્રશ્ન ઈશ્વર કરતા વાળાને સીધો લાગુ પડે છે. પોતે પાછા એ માન્યતામાં હતા ને, એટલે બહુ ઊંડો દ્રષ્ટિકોણ લીધો છે એમણે કે જો ઈશ્વર પરિપૂર્ણ છે, કોઈ પોતાના ઈશ્વરને અપૂર્ણ કહે એ તો એને ઐશ્વર્યની જ ખામી રહી, અને પરિપૂર્ણ કહેવાને એને કંઈક ઈચ્છા બતાવવી, એ બે વાતને તો સુસંગતતા નથી, વિસંગતતા છે. એટલે જે સ્વરૂપનું ભાન થયું અને તેથી ઈચ્છા સમાપ્ત થઈ, એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કાંઈ પણ લેવાની માટે રહ્યું નથી. કોઈ જગ્યાએથી કાંઈ લેવું એવું કોઈ જગ્યા રહી નથી એના માટે, કોઈ ક્ષેત્ર નથી કે અહીંથી હવે કાંઈ મેળવવું છે. અને સ્વરૂપનો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઈચ્છે નહીં. ત્યાગી વેકો નહીં હોર, હવે એને પોતાને તો પોતાનું સ્વરૂપ છે, એનો એમાંથી શું છોડવાનું હોય કે પોતાનો નાશ. સ્વરૂપનો ત્યાગ એટલે પોતાનો નાશ. પોતાનો નાશ તો મૂર્ખ નથી ઈચ્છતો, બીજાનો તો ક્યાં પ્રશ્ન છે. અને જ્યાં કેવળ સ્વરૂપ સ્થિતિ છે, સ્વરૂપ સ્વરૂપમાં બરાબર સ્થિત છે, અવિચળપણે સ્થિત છે, શાશ્વતપણે સ્થિત છે, ત્યાં તો પછી બીજું કાંઈ રહ્યું નથી. પછી તો કાંઈ લેવા દેવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે એકવાર નિર્વિકલ્પતા થઈ જાય છે, આવા પૂર્ણ સ્વરૂપના આશરે નાની એક વાર તો નિર્વિકલ્પ થઈ જાય છે, કોઈ વિકલ્પ નહીં. પછી વિકલ્પ ઉઠે એનો નિષેધ આવે છે, કેમ કે નિર્વિકલ્પ સ્વરૂપ, એવી જ નિર્વિકલ્પ સ્વરૂપાકાર દશા, સ્વાકાર દશા, એનાથી દશામાં વિરુદ્ધ આકાર ઉત્પન્ન થાય છે એનો નિષેધ કરે છે. એટલે પછી બીજું કઈ રહ્યું નથી, એટલે ત્યાગવા પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ બંને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઉગર્યું, શું બાકી રહ્યું? અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવા દેવાની જંજાળ ક્યાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ અથવા બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ. તર્ક કરે કોઈ સમ્યક દ્રષ્ટિને ઈચ્છા તો દેખાય છે, ઈચ્છા દેખાય છે અને ઈચ્છાનો નિષેધ દેખાય છે કે નહીં? તે એકલી ઈચ્છા જ દેખાય છે, એના નિષેધ સહિતની ઈચ્છા છે. અને એવા ઈચ્છાના વિકલ્પમાં પોતે સ્વામિત્વ ભાવે વર્તતો નથી. આ એક બહુ મોટી વાત છે. ઈચ્છાના વિકલ્પથી ભિન્ન પોતાનું સ્વરૂપ પરિણતિમાં અનુભવે છે, તેથી એને પરદ્રવ્ય વત પરભાવને જાણે છે. જ્યાં પોતાપણું નથી ત્યાં સંબંધ રહેતો નથી, એ રીતે એને પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ. એવી અદ્ભુત દશા જ્ઞાનીની સત્પુરુષની છે એમ બનારસીદાસજીના પદથી સ્વરૂપની ઓળખાણ કરાવવાનો અહીંયા વિષય હાથમાં લીધો છે. 327માં જે બે લીટી લખી છે, 1.5 લીટી, એમાં સંકેત કર્યો છે કે સત્પુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. ઓગ સંજ્ઞા એ સત્પુરુષ માને તો પણ એને કલ્પના તો સામાન્ય મનુષ્ય જેવી જ રહે. સત્પુરુષનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને લક્ષમાં હોય નહીં. તો જીવને કયા ઉપાયથી ટળે એમ કરીને એનામાંથી કાઢવું છે કે તમને આમ છે એમ નથી કહેતા, પ્રશ્ન મૂકે છે. તમને સત્પુરુષની હજી ઓઘ સંજ્ઞા એ સંમતિ છે અને હજી ઓળખાણ નથી થઈ, તો એ ઓળખાણ કઈ રીતે થાય એ પ્રશ્ન પોતે ઉભો કરે છે. એ વાતને એમને હાથમાં લીધી છે. અહીંથી 25મા વર્ષે મા મહિનાથી પછી 329મો પત્ર પણ સુભાગભાઈ ઉપરનો છે. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઈચ્છતું નથી, તથાપિ તે કરવું પડે છે. એ એમ સૂચવે છે કે પૂર્વ કર્મનું નિબંધન અવશ્ય છે. કોઈ જીવ પોતાને અણગમતું કાર્ય કરવા ઈચ્છતો નથી, પણ જ્યારે એને કરવું પડે એવું એને એ પોતે કરવા માટે બાધ્ય થાય છે ત્યારે એના બંધનને સૂચવે છે કે આ બંધાયેલો છે, આમ કરવા માટે આ બંધાયેલો છે. એની ઈચ્છા નથી છતાં કરે છે એ એને પૂર્વકર્મનું નિબંધન છે. આ આડકતરી રીતે પોતાની દશાની વાત કરે છે. કોઈ વખત સિદ્ધિ કરે છે તો કોઈ વખત આડકતરી રીતે કરે છે કે ન ગમતું એવું ક્ષણવાર પણ કોઈ ઈચ્છતું નથી છતાં કરવું પડે છે. એમ બતાવે છે કે પૂર્વકર્મનું કોઈ અવશ્ય બંધન છે. હવે સીધું લખે છે કે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી, ધર્મ ધ્યાન ચાલુ જ છે એમ કે છે. લોકો કહે છે ને ચોથા ગુણ સ્થાને ચારિત્ર ન હોય તો ધ્યાન તો ચારિત્ર ની પરિણતિ છે, ધ્યાન ના પરિણામે તો ચારિત્ર ના પરિણામ છે. જો ચતુર્થ ગુણ સ્થાને ધર્મ ધ્યાનનો અભાવ માનો તો ધર્મનો પણ અભાવ જ માનવો પડશે. એટલે મિથ્યા દ્રષ્ટિને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન હોય છે બે ધ્યાન માનવા પડશે. પણ અવિકલ્પ સમાધિનું નિર્વિકલ્પ શબ્દ વાપરાને બદલે અવિકલ્પ શબ્દ વાપરે છે. વિકલ્પ ના અભાવરૂપ જે પરિણામ છે એવી સમાધિનું ધ્યાન, એવું સમાધિરૂપ ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પરૂપ ઉપાધિને આરાધા જઈએ છીએ, છતાં બીજી બાજુ એક વિકલ્પની ધારા કર્મધારા પણ ચાલુ છે અને મિશ્ર દશા કે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે, તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ છે. અથવા જે વિકલ્પને ઉપાધિ અલ્પ છે તે તેમની ધર્મદશાને નાશ કરી શકવા સમર્થ નથી. મિશ્ર દશામાં બે પ્રકારના પરિણામ છે, જે અવિકલ્પ સમાધિના પરિણામ છે એમાં સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, સમ્યક ધ્યાન એટલે ચારિત્ર છે, ધર્મ ધ્યાન છે, અને સમ્યક પુરુષાર્થ છે, સમ્યક સુખ પણ છે, શાંતિ પણ છે. બીજી બાજુ રાગાંશ છે, ઉપયોગ પણ સ્વરૂપને છોડીને બહાર જાય છે, એટલી અશાંતિ પણ છે, એટલું પુરુષાર્થનું અસ્થિરતારૂપ પરિણમન પણ ઓછું છે, અલ્પત્વ છે પુરુષાર્થનો. પરંતુ બળવાનપણું જ્ઞાનધારાનું છે, બળવાનપણું કર્મધારાનું નથી. એટલે બંને એક દશામાં સાથે હોવા છતાં કર્મધારા નબળી પડતી જાય છે, ઘસાતી જાય છે, જ્ઞાનધારા સબળ થતી જાય છે, વધતી જાય છે. આ મોક્ષ માર્ગની અંદર વિચરતા ધર્માત્માની સહજ સ્થિતિ છે, આવી સ્થિતિ હોય છે. એટલે એમ કહ્યું કે જ્યાં સુધી સંસાર છે એટલે તેરમા ગુણસ્થાન સુધી તો સંસાર ગણ્યો છે, પણ સ્વવિકલ્પ દશા છઠ્ઠા ગુણસ્થાનથી પછી કોઈ આગળની દશામાં સાતમાંથી કોઈ સ્વવિકલ્પ દશારૂપ ઉપાધિ હોતી નથી. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે, મુખ્યપણે તો પ્રવૃત્તિ ચોથા ગુણસ્થાનમાં છે, પાંચમામાં તો પ્રવૃત્તિ ઘણી ઘટી જાય છે, અમર્યાદિત થઈ જાય છે. છઠ્ઠા સાતમામાં તો અસંગ દશા છે એટલે સંસારિક પ્રવૃત્તિ પછી નથી હોતી. તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને ચોથા ગુણસ્થાને પણ તે ઉપાધિ અબાધ છે, અર્થાત એને સમાધિ જ છે, ઉપાધિ ગણવામાં આવતી નથી, છે તે ગણવામાં આવતી નથી, એને તો સમાધિ જ છે એમ ગણવામાં આવે છે. હવે પોતાની થોડી વાત કરે છે કે આ દેહ ધારણ કરીને જો કે કોઈ મહાન શ્રીમંત પણ ભોગ્યું નથી. શું કરવા આ વાત કરે છે કે પૂર્ણ કામતા પ્રાપ્ત થઈ છે એમ કહ્યું ને, તો એક તો માણસ ધરાઈ ગયો હોય એ ન ખાય, પણ જેને ખાધું હોય એ ન ખાય તો એ આશ્ચર્યકારક વાત ગણવી જોઈએ. માણસ પેટ ભરીને ખાધું હોય તો એમ કે હવે મારે ખાવાની ઈચ્છા નથી, મારી ઈચ્છા ખાવાની સમાપ્ત થઈ ગઈ, પણ ખાધું નથી અને ખાવાની ઈચ્છા નથી તો એવું શું કારણ છે, એવી એક વાત કરે છે કે આ દેહ ધારણ કરીને જો કે કોઈ મહાન શ્રીમંત પણ ભૂલ્યો નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, પાંચ ઇન્દ્રિયનો પૂરેપૂરો વૈભવ જેને કહીએ એવો કોઈ અમને ભોગ ભોગ બધા ભોગવાઈ ગયા છે એવું કઈ નથી. કોઈ વિશેષ એવા રાજ્ય અધિકારી સહિત દિવસ ગળ્યા નથી, કોઈ એવો પુણ્યવાન ભાવ કોઈ પસાર નથી કર્યો. પોતાના ગણાય છે એવા કોઈ ધામ આરામ સેવા નથી, એવું કોઈ બહુ એવી કોઈ બહુ સારી પરિસ્થિતિ બહારમાં ભોગવી નથી કે હવે કાંઈ ઈચ્છા ન થાય. અને હજુ યુવા અવસ્થાનો પહેલો ભાગ વર્તે છે, 25મો વર્ષ છે, 24 પૂરા થયા છે, ભર યુવાની છે. યુવા અવસ્થાનમાં પણ 35-40 પહોંચે એટલે એને યુવા અવસ્થાનો ઉત્તર ભાગ કહી શકાય, 40 આસપાસ. પણ 20-25નો ગાળો તો યુવા અવસ્થાનો, હજી તો શરૂઆતનો પીરિયડ છે, યુવા અવસ્થાનો પહેલો ભાગ વર્તે છે. એટલે કે આ આ અવસ્થામાં તો ઘણી મહત્વકાંક્ષાઓ સામાન્ય રીતે મનુષ્યને હોય છે. 20-25 વર્ષની ઉંમરમાં તો દુનિયાભરને મહત્વકાંક્ષાઓ ઉત્પન્ન થાય છે અને એમ થાય કે લાભ આકાશને પાટું મારું. યુવાવસ્થા છે ને, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કાંઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી એ એક મોટું આશ્ચર્ય જાણીને વર્તીએ છીએ. એવી જ કોઈ સ્વરૂપ સ્થિતિ થઈ ગઈ છે, સ્વરૂપની શાંતિ વર્તે છે, એવો કોઈ મહાવિવેક પ્રગટ્યો છે કે એ બધા દુઃખ ભાવોને તો ક્યાંય ના ક્યાંય મૂકી દીધા છે, એનાથી તો કેવળ ઉદાસીનતા જાણે થઈ ગઈ છે. એટલે એવી કોઈ ઈચ્છા અમને ઉત્પન્ન થતી નથી આત્મભાવે. પછી એમ આત્મભાવે નથી, થોડો જે વિકલ્પ છે પ્રવૃત્તિ ચાલે છે, આત્મભાવે નથી એમ કહે છે. આત્મભાવે કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી એ એક મોટું આશ્ચર્ય જાણીને વર્તીએ છીએ. અને એ સહજ છે, આશ્ચર્ય એટલા માટે છે કે એ સહજ છે. કોઈ દમન કરીને કોઈ પરાણે પોતાના પરિણામને રોકી રાખે છે, બળજબરી કરે છે અને એ રીતે સહન કરે છે એમ નથી, સહેજે નિરસ પરિણામ વર્તે છે. એવી અંદરમાં આત્માની શાંતિના આત્મરસના પરિણામ વર્તે છે. અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એ પદાર્થોની પ્રાપ્તિ હો નહો અમારા આત્માને વિશે એથી કોઈ અમને ફેર પડતો નથી. એના સંયોગ હો એના વિયોગ હો, ગમે તે સંયોગ વિયોગમાં ફેરફાર થાવ, અમને તો એનો વિકલ્પ જ નથી. એ વિશે અવિકલ્પ નામની સમાધિ વર્તે છે, એટલું સમાધાન વર્તે છે કે વિકલ્પ જ નહીં જાણે. આગળ એક થોડુંક ભાવથી લેવો હોય તો લઈ શકાય, આમ તો એક અર્થમાં છે પણ ભાવથી લેવો હોય તો લઈ શકાય. સ્વરૂપ અવિકલ્પ છે. નિર્વિકલ્પમાં શું છે કે વિકલ્પ હતો એનો દશામાંથી નાશ કર્યો એટલે વિકલ્પને નિર્વિકલ્પ કર્યો. પણ સ્વરૂપમાં તો વિકલ્પ જ નહોતો, સ્વરૂપ તો પહેલેથી જ વિકલ્પ વિનાનું છે એટલે અવિકલ્પ તો સ્વરૂપ છે. નિર્વિકલ્પ પણ દશાને લાગુ પડે, સ્વરૂપ તો અવિકલ્પ જ છે, વિકલ્પ જ ક્યાં હતો એમાં? વિકલ્પ ના અભાવ સ્વભાવે તો સ્વરૂપ છે સદાને માટે. એટલે શાસ્ત્રની અંદર સમાધિ તંત્ર આદિમાં એવા શબ્દનો પ્રયોગ છે, યોગસાર છે, સમાધિ તંત્ર છે, એમાં આવે છે ક્યાંક. એવા અર્થમાં લઈ શકાય. શબ્દ તો શબ્દ છે, અર્થ અર્થ છે, પણ ભાવ ભાષણ એ એક મોટી વાત છે. એટલે અમને એ વિષય કોઈ વિકલ્પ કરવાનો પ્રશ્ન જ નથી. આગળ પણ એ કહી ગયા છે કે ભવિષ્યના માટે એક ક્ષણ પણ વિચાર થતો નથી. ભવિષ્યનો એક ક્ષણ પણ વિચાર કરીએ એવી પરિસ્થિતિ નથી રહી. જગતના તમામ જીવો ભવિષ્યની ચિંતામાં પડેલા છે. સુખી ગણાતા લોકો પણ ભવિષ્યની ચિંતામાં, વર્તમાન પ્રાપ્ત સંયોગોમાં, સંયોગોનો સુખ લેવાને બદલે ભવિષ્યની ચિંતાના દુઃખને વેદે છે. આ તો પરિસ્થિતિ છે જગતમાં જીવોની. આવી ગ્રહસ્થમાં અવિકલ્પ સમાધિ દશા હોવા છતાં એમ છતાં વારંવાર મનમાં સાંભળે છે. મુનિ દશાની ઘણી ભાવના છે, પુરુષાર્થ જોર કરે છે. આવશે તો કહે છે કે આ ભાવમાં જ પૂરું થઈ જવું છે અમારે, તો અમારે આ ભાવમાં જ પરિપૂર્ણ દશા લઈ લેવી છે. એટલું જોર કરે છે અંદરથી, આત્મા જોર કરે છે. એટલે ભાવાંતર લાંબો નથી, એક જ વચ્ચેનો ભાવ છે. અનિવાર્યપણે દેવગતિ આવે છે, એટલે કેમ કે અઘાતીનો બંધ પડી જાય ને, શુભ તીવ્ર શુભ એવું થઈ જાય. શુદ્ધતાની સાથે વર્તતું શુદ્ધ છે, આ શુભ છે. એટલે એમાં તો દેવગતિ જ બંધાય, બીજી કોઈ ગતિ નથી. એમ છતાં વારંવાર વનવાસ સાંભળે છે, કોઈ પ્રકારનો લોક પરિચય રુચિકર થતો નથી. કોઈ પ્રકારે કોઈને મળવું હળવું કાંઈ જરાય ફાવતું નથી, જરાય ગમતું નથી. એવી સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે. સત્સંગ જાય છે પોતે, કોઈ નિર્ગ્રંથ ધર્માત્મા મહામુનિ મળે. ગુરુદેવ કહેતા ને કે એવા કોઈ નિગ્રંથ ભાવલિંગી સંત મળે તો એના ચરણમાં બેસી જઈએ, એના પગના તળિયા ચાટીએ. પોતે ભાવના વ્યક્ત કરતા હતા એવી એ સ્થિતિમાં એ જ પ્રકારનો વિકલ્પ ઉઠે છે. અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિ યોગમાં રહીએ છીએ. આજે વર્તમાન કાર્ય કરવાના પ્રસંગો છે એમાં અવ્યવસ્થિત દશાએ રહીએ છીએ. કોઈ વ્યવસ્થા, કોઈ યોજના એવું કાંઈ નથી. જે થાય છે એ ઉપર છેલ્લા ઉપયોગથી થાય છે. કોઈ સાધારણ માણસથી તો વિચક્ષણતા ઘણી હોય છે, સાધારણ બુદ્ધિવાળા કરતાં તો ઘણી કુશળતા હોય છે એમના વ્યવહારિક કાર્યોમાં. તો પણ એમનો આત્મા ત્યાં નથી, જીવ બીજે છે. નથી માણસ કહેતા કે આનો જીવ બીજે છે એટલે એના કામમાં ભલી વાર નથી. એમ એમનો જીવ આત્મા આત્મામાં છે, આત્મા બાહ્ય કાર્યમાં આવતો નથી. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી. જો અહીંયા અવિકલ્પ અવિકલ્પ શબ્દનો પહેલેથી પ્રયોગ કરતા આવ્યા છે. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણમાં રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા જાણે કાંઈ કામ કરાતું નથી, કરી શકતા નથી. કેડ ભાંગી ગઈ, રાગની કેડ ભાંગી ગઈ, કરી શકતો નથી. કેવી રીતે કરવું એમ કે વિકલ્પ ઉઠે છે, બેકાર છે, કરી શકતો નથી અથવા કાંઈ કામ કરાતું નથી. જ્યોતિષ આદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ, હવે આવી આવી અંદરની દશા છે એને તો સમજે નહીં, અને બહારમાં શબ્દની કઈ ભૂલ ગુતી કાઢે. હા, તો કહે છે કે શ્વેતાંબર દિગંબરનો ફોડ ન પાડ્યો, પણ હવે ફોડ પાડ્યો છે તને ખબર નથી. જાતકીય કાઢ્યું હતું બે ત્રણ દિવસ પહેલા, જાતકીય આવ્યા હતા 157 માં આંખ માંથી વાત કાઢી એમણે. એમાં પાનું 236 236 પાનું 18 નો આંક છે 157 ની અંદર 1 2 3 કરી અને 18 જુદા જુદા વિષય લીધા છે એમાં ચોથી નીતિ છે પણ પામેલા પદાર્થ નું સ્વરૂપ તેના શાસ્ત્રો માં કા નહી જીવના વચન ની રચના અદભુત છે એમાં ના નહી પણ પામેલા પદાર્થ નું સ્વરૂપ તેના શાસ્ત્ર માં કાંઈ નહી અનુભવ નો વિષય નથી કાઢવું તો પોતાની બુદ્ધિ થી કાઢે ને માણસ એમ કે શાસ્ત્રો જોયા પણ એમાં કે પામેલા પદાર્થ નું વર્ણન કેમ ન આવ્યું શું જ્ઞાન દશા નું જે વર્ણન આવ્યું છે એ વર્ણન નથી એમ કે છે શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય કે કા છુપાવ્યું હશે કટાક્ષ કર્યો છે એમાં શું છે કે જે દર્શન ભ્રષ્ટતા ઉત્પન્ન થઈ પછી તો શાસ્ત્રો રચાણા છે ખરેખર શું થયું છે શાસ્ત્રો તો ત્યાર પછી ઘણા વર્ષે રચાણા છે અને મંદિરો ત્યાર પછી ઘણા વર્ષે રચાણા છે લગભગ 500-600 વર્ષે શાસ્ત્રો રચના થઈ છે સૂત્રબદ્ધ મંદિરો કઈક 700-800 વર્ષ પછી થયા છે સંપ્રદાય વહેલો શરૂ થયો છે ત્યાં સુધીમાં તો ઘણી પેઢી ચાલી ગઈ જે લોકો દર્શન ભ્રષ્ટ થયા ત્યાર પછી તો ઘણી પેઢી ચાલી ગઈ અને અનુસરવા વાળા રહી ગયા હું માણસ ને તો જે ભૂતકાળે કઈ યાદ હોય પેલા તો કોઈને પદાર્થ દર્શન જ નથી એની વાત ક્યાંથી આવે એટલે એમાંથી જે મુખ પાટે હતું એ ઘસાતું ગયું મુખપાટ નો વિષય તો ઘસાતો જાય પછી જરૂરિયાત લાગે કે આને પુસ્તકારૂઢ કરો પછી પુસ્તકારૂઢ કર્યા પહેલું અધિવેશન મથુરામાં ભર્યું અને ત્યાર પછી બીજું અધિવેશન ભર્યું રેવલમેપુરમાં ભર્યું વડામાં તો બીજો ઉપાય નથી એમાં કઈ છે આપણે થોડો ઇતિહાસ લીધો છે જીણ શાસન સભમ ના પ્રકાશનના ઉપદઘાતમાં ઇતિહાસ લીધો છે ભગવાન મહાવીર સ્વામી પછી કેટલા કેટલા આચાર્ય ચિરંજીભાઈ થોડો શોધ કરીને મેળ્યું છે જીણ શાસનનો વિષય લીધો છે થોડો ઇતિહાસ લીધો છે અને દ્રવ્યને ભાવે જીણ શાસન કેવી રીતે હોય જીન શાસન નથી તો અન્ય શાસનમાં કેમ ફેર પડે છે કેવી રીતે છે એની ચર્ચાઓ પણ થોડી કરી છે હા એ તો વૈષ્ણવ એમાં શું થયું કે કોઈ એવો પુણ્યની પ્રકૃતિ વાળો કોઈ પણ ધર્મ મતમાં કોઈ પણ સંપ્રદાયમાં પુરુષ થાય ત્યારે એનો એક ક્રેઝ ઊભો થાય લોકો કઈ આમ સમાજ કોઈ સમજતો નથી પણ ટોળે ટોળા એ બાજુ નો પ્રવાહ ચાલુ થઈ જાય ત્યારે જુએ કે આનો પ્રવાહ કેમ એ બાજુ છે તો મોટા ભાગે લોક પ્રવાહ વધવાનું કારણ લોકરંજનની કોઈ પ્રવૃત્તિ હોય ત્યાં લોક પ્રવાહ વધે છે. આ એક સામાન્ય સાયકોલોજીક કારણ છે, માનસિક કારણ છે. તમાશાને તેરું તો એમણે શું છે કે શૃંગાર માર્ગ શરૂ કર્યો. વલ્ભાચાર્ય શૃંગાર માર્ગ શરૂ કર્યો. કાનપુર પાસે એક ગામ છે, ત્યાંના બંને એક જ ગામના છે. એક જ ગામના બે વ્યક્તિ છે, જુદા જુદા કાળે થયા. બંને પોતપોતાનો મંથ પ્રવર્તાયો જે અત્યારે વિદ્યમાન છે સારી રીતે. એટલે શૃંગાર માં માણસો ત્યાં જવા માંડ્યા. તો કે આપણે આપણા ભગવાનને શૃંગાર કરો ને તો લોકો ત્યાં આવી જશે. આ પરંપરા ટકાવવા માટે ખોટા સાધનનો ઉપયોગ થઈ ગયો. પરંપરા ટકાવવા માટે સાધનની ભૂલ કરી, કોઈ દિવસ ના કરાય. કેમ કે એમાંથી સરવાળે શાસનને નુકસાન જ થાય, બીજું કઈ ન થાય. કોઈ પણ પરંપરા ટકાવવા માટે સાધનની ભૂલ નહીં કરવી. હવે આપણે આપણો વિચાર કરીએ, કોઈની ટીકા નથી કરવી. સમજવા માટે કે ગુરુદેવ એક યુગ પુરુષ થયા, હજારો માણસો આકર્ષિત થયા, ટોળે ટોળા આવવા માંડ્યા. બધા કઈ સમજદાર માણસો આવે છે એવું તો બનતું નથી. એ તો ખ્યાલ આવી જાય છે કે લોકોની સમજણ કેટલી છે. તો કે ભાઈ એમણે શું શરૂ કર્યું? તો કે સ્વાધ્યાય શરૂ કરાવ્યો. તો કે સ્વાધ્યાયની પરંપરા ચલાવો. તત્વનો અભ્યાસની પરંપરા ચાલવી જોઈએ. શાસ્ત્રો છપાવવા, શાસ્ત્રો વસાવવા અને શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો. આ ત્રણે કાર્ય બરાબર છે, પણ એમાં ક્યાંય સાધન ખોટું નહીં અપનાવવું જોઈએ. યોગ્ય સાધનથી એ કાર્ય થવું જોઈએ, ખોટા સાધનથી કોઈ કામ નહીં થાય. સાધન જો ખોટું પકડ્યું બહુ મોટું નુકસાન થાય. આનો વિચાર ભાગ્ય જ અનુસરનારા અનુયાયીઓમાં થાય છે, અને એના કારણે આ બધા લોચા પાર વગરના ઉભા થાય છે. સરવાળે શાસનને બહુ મોટું નુકસાન એમાં થાય છે. આ પરિસ્થિતિ છે, એ ચર્ચા બધી કરી છે. આ વખતે ઉપદઘાતમાં નાખ્યું છે બધું. હા, એને 500 વર્ષ થયા. સ્થાનકવાસીને 500 વર્ષ. શું છે, અહિંસાના છળમાંથી ઉભો થયેલો સંપ્રદાય. બને એટલી વધારે અહિંસા પાળો. હોમપતિ વાયુકાઈજી માટે લીધી, અને અસ્નાનતા ગ્રસ્થને પણ અસ્નાનતા, સ્નાન વગેરે ન કરવું એ પણ એમણે લીધું. એ પણ પાણીના જળના જીવોને હિંસા ઓછી થાય એના માટે લીધી. મંદિર આદિ ન કરવા, કેમ કે એની અંદર પણ બીજી હિંસા થાય છે. ભૂમિ આરંભ સમાસમ થયા, ભૂમિ ખોદવી પડે, પાયો નાખવો પડે, તો એ પણ કાય છે ને. જમીન પણ એ પોતે કાય છે. આ જમીન છે એમાં પણ જીવો ઠાસી ઠાસીને છે બધા. એકેન્દ્રિક પૃથ્વી કાય જીવો, તો પૃથ્વી કાય જીવોને હિંસા ન થાય, વાયુકાય જીવોને હિંસા ન થાય, જળકાય જીવોને હિંસા ન થાય. એનો છળ પકડીને એનાથી કેટલો એક અશુભ, થોડા અશુભથી બચવા કેટલું શુભથી ખસે છે એનો વિચાર નથી કરતા. કે પાછળ એને હજારો વર્ષ સુધીના અનેક જીવોને શુભની જે પરંપરા પરિણામની છે એ અટકાવીએ છીએ એવો કોઈ વિચાર નથી કરતા. એ પ્રકારે આખો સંપ્રદાય જુદા જુદા કારણથી ઉભો થાય છે. મૂળ તો કંઈક મતભેદ ઊભા થયા હોય છે. મતભેદ ઊભા થાય, એમાંથી જુદા પડે, જુદા પડે પછી પોતપોતાની રીતે પોતપોતાની, કે અમે તો આ પદ્ધતિએ ચાલશું, ઓલા કે અમે આ પદ્ધતિએ ચાલશું. ઠીક ભાઈ, તમારી આ પદ્ધતિ, અમારી આ પદ્ધતિ, આપણે આ પરંપરા ચલાવો, આપણે આ પરંપરા ચલાવો. આમાંથી વાડા અને સંપ્રદાયો વધતા જાય છે.
એ માહિતી
કોઈ વિચાર કરે છે? સંપ્રદાય બુદ્ધિ માં કઈ વિકલ્પ જ ન આવે. દાખલા તરીકે તમે પોતે જ સંપ્રદાય માં જૈન માં છો, તો વિચાર નો આવ્યો હોય. જયારે સંપ્રદાય માં અનુસરતો હોય જીભ, ત્યારે આપણા મહારાજ કે એ બધા, આપણા વડવાઓ કે આપણા બાપ દાદાઓ કે એ બધું બરાબર. આ સિવાય કઈ બીજો માણસ ને વિચાર જ નથી આવતો. સ્વતંત્ર વિચાર જ તો કોક જ જીવ નીકળે. જે સ્વતંત્ર વિચારતા હોય એવું કોક જ જીવ નીકળે, કે જે પ્રણાલી ચાલતી પ્રણાલિકાનો પણ વિચાર કરે કે આ બરાબર છે કે નહીં. એમને આનો વિવેક આપણે કરવો જોઈએ, બરાબર છે કે નહીં એને નક્કી કરો, પછી આપણા વાંધો નહીં. એમને એમ નથી ચાલતું, એવા કોક જ નીકળે. એનું કારણ શું છે કે આનો વિવેક જે સત્પુરુષ ને હોય છે બાહ્યાચરણ નો, એમાં એક પોઈન્ટ લીધો છે કે મોક્ષ માર્ગ માં બાહ્યાચરણ છે એ કયા નિમિત્ત પર નિમિત્ત રૂપ ભાવ નો નૈમિત્તિક પરિણામ છે. આ એક વિચારવા યોગ્ય છે જરા ઊંડા ઉતરીને, કે મોક્ષ માર્ગી જીવને વિતરાગતા અને સરાગતાના મિશ્ર દશારૂપ જે મોક્ષ માર્ગ વર્તે છે વ્યવહાર નિશ્ચય યુક્ત, એના પરિણામ સ્વરૂપે એના મન વચન કાયાની પ્રવૃત્તિઓ હોય છે. એમાં નિમિત્ત એ છે, નૈમિત્તિક ભાવે મન વચન કાયાની બાહ્ય પ્રવૃત્તિ છે. તો વચન સુદ્ધા એમાં આવી ગયું, તેની સ્વરૂપ એમાં નિરૂપણ આવી ગયું, અને પ્રવૃત્તિ પોતે કરે છે અને કરાવે છે આચાર્ય ઉપાધ્યાય. એ પરિસ્થિતિને સમજ્યા વિના એકલા રાગથી અને ખાલી પરંપરાને જ અનુસરે, બાહ્ય પરંપરાને જ અનુસરે, અને એ પરંપરાનો નિમિત્તરૂપ ભાવ એકલો રાગ હોય તો એ જૈન શાસનની પ્રવૃત્તિ નથી, અન્ય મતની પ્રવૃત્તિ છે. એવી બધી ચર્ચા કરી છે, આમાં છપાય છે હજી. હમણાં જીન શાસનમ સભમ એ ટાઈટલથી એક સંપાદન છે, જ્ઞાનીની દશા અને મુનિની દશાનું. ખાલી એની અંદર એક જ વિષયને પસંદ કરીને સંકલન કરેલું છે, પણ એના ઉપોદઘાતમાં બધી આ વાત નાખી છે. ઉપોદઘાત લેખ વિસ્તારથી થોડો એટલા માટે બાહ્ય પ્રભાવના અધિકારી જ્ઞાનીઓ છે, સત્પુરુષો છે, અજ્ઞાનીઓ નથી. એ જે શ્રીમદજી આમાં કહેશે, આગળ કહેશે, એ એમાંથી નીકળે છે, એ એમાંથી સિદ્ધ થાય છે. પોતે ઘણું ઉદાહરણ છે, એ ઘણી વાતો લખી ગયા છે શ્રીમદજી પોતે. એ વાત તો શ્રીમદજી માંથી વધારે સ્પષ્ટ થાય છે. અને એમને એ વાત લીધી છે કે એક તો જ્ઞાની એ અધિકારી છે, અને કાં જ્ઞાનીના આશ્રયવાન, એટલે જ્ઞાનીની આજ્ઞા એ વર્તતા. એમ કે પાછો વળ એટલે પાછો વળી જાય, એમ ન થાય એટલે ન થાય, પણ નિર્ણય એનો અધિકાર એનો છે. નિર્ણયનો અધિકાર અજ્ઞાનીનો કોઈનો નથી. બાહ્ય કાર્ય સરખી પ્રવૃત્તિમાં ક્યારે ફેરફાર થશે એમાં શું ખબર પડે? ક્યારે પોતે પોતાની બુદ્ધિથી ફેરફાર કરશે એનો કોઈ નિયમ છે? અનેક માણસો પ્રવૃત્તિ કરતા હોય છે. એક માણસના હાથમાં તો પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ તો કદી રહે નહીં. તો અનેક માણસને કોને ક્યારે કયો તુક્કો ઉઠ્યો શું ખબર પડે? એટલે એનો કોઈ કંટ્રોલ કરી શકાય નહીં. એ પ્રવૃત્તિને કોઈ રીતે કંટ્રોલ કરી શકાય જ નહીં, અને એમાં અવશ્ય શાસનને નુકસાન થાય જ. આ નિયમ છે. હવે આગળ બીજી વાત લખે છે કે જ્યોતિષ આદિ વિદ્યા કે અણિમાદી સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે, એનું ક્યારેક જ એનું સ્મરણ થતું હશે, બાકી આ લાઈન જ આખી છોડી દેવા જેવી છે એમ નિર્ણય કરી નાખેલો છે, એટલે એનો વિચાર સ્મરણ પણ ભાગ્ય જ થાય છે. તે માટે કોઈ વાત જાણવાનો અથવા સિદ્ધ કરવાનો ક્યારેય યોગ્ય લાગતું નથી એમ ક્યારેય પણ, અને એ વાતમાં કોઈ પ્રકારે હાલતો ચિત્ત પ્રવેશ પણ રહ્યો નથી, એટલે એ વિષય તો વિચારતા જ નથી, અમારું ચિત્ત જ એ વિષયમાં પ્રવેશ ન કરી શકે એવું થઈ ગયું છે. અને જે આઠ નિધિ સિદ્ધિ છે ને, આઠ સિદ્ધિ ને નવ નિધિ, એમાં અણિમાં એ બધા આઠ નામ છે એના, એટલે એના આનાથી આમ થાય, આનાથી આમ થાય, આનાથી આમ થાય, બધા ગુણવાચક નામ છે, વાંચ્યું હોય પણ કઈ યાદ નથી રહેવું, છૂટી જાય છે. પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે અનુકર્મે વેદન કર્યા જેવા, ત્યાં કાગળ ફાટી ગયો છે પણ એટલું લઈ શકાય કે પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે સંભાવે એમ અનુક્રમે વેદન કર્યા જેવા, વિતરાગ ભાવે અનુક્રમે વેદન કર્યા જેવા એમ કરવું યોગ્ય લાગ્યું છે. તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તો પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો. અહીંયા સિદ્ધિ માર્ગદર્શનની વાત કરી છે કે પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે તે પ્રકારમાં તમે પણ સંભાવે વર્તવાનો પ્રયત્ન રાખજો, અભ્યાસ રાખજો, એટલે પ્રયત્ન કરજો. તમે પૂર્વ નિબંધમાં કોઈ પણ ઉદય આવે, અનુકૂળતાનો, પ્રતિકૂળતાનો, રોગનો, નિર્દોગનો, સરોગતા, નિર્દોગતા, નિર્ધનતા, સધનતા, સંભાવે ગમે તે પ્રસંગ હોય, સંભાવે તીવ્ર રાગ દ્વેષ્ટિ નહીં, જ્ઞાતા દ્રષ્ટા ભાવે પ્રવર્તવાનો તમે અભ્યાસ રાખજો. અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો. કોઈ પણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ એટલે પ્રયત્ન એવી રીતે રાખજો કે તમે તીવ્ર પરિણામ, તીવ્ર રસ ન થાય એ ધ્યાન રાખજો. આ દર્શન મોહ બંધ કરવાની પરિસ્થિતિ છે. પ્રસંગ તો બધા પૂર્વ કર્મ અનુસાર આવશે, પણ જે તે પ્રસંગની અંદર તીવ્ર ચિંતા થાય, તીવ્ર રસ થાય, પરિણામમાં તીવ્રતા આવે એવું ન બને એનો પ્રયત્ન તમે બરાબર રાખજો. એમ કરવું અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનો દ્વાર છે. દર્શન મોહની મંદતા થાય એને જ દર્શન મોહનો ઉપશમ થાય. દર્શન મોહ મંદ થયા વિના દર્શન મોહનો ઉપશમ કદી ન થાય, એ તો ગુરુદેવે એ વાત લીધી છે વચનામૃતની અંદર. દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, પદાર્થનો નિર્ણય જ ન થાય. પદાર્થનો નિર્ણય ક્ષોભસમ વધે ત્યારે થાય એવો નિયમ નથી. કોઈ પણ ઓછામાં ઓછો ક્ષોભસમ વાળો સંજ્ઞી પંચેન્દ્રિય જીવ આત્મ પદાર્થનો નિર્ણય કરી શકે, સ્વરૂપનો નિર્ણય કરી શકે, પણ ક્યારેક દર્શન મોહ મંદ હોય તે તીવ્ર દર્શન મહાવેશમાં હોય, ભલે ફાટ ફાટ ઉઘાડ હોય, અંગ પૂર્વ ધારી હોય, અગિયાર અંગને નવ પૂર્વ, સ્વરૂપનો નિર્ણય ન કરી શકે. હા, આ લાઈન જ નથી ને દર્શન મોહને. આમાં એ વાત છે કે ભાઈ આ લોકોએ ચારિત્રમાં ફેરફાર કરી નાખ્યો કે ભાઈ પેલા લગ્ન રહેતા હતા હવે કપડા પહેરવા મીને, એમ નથી. દર્શનમાં ફેર પડ્યો છે, શ્રદ્ધામાં પહેલો ફેર પડ્યો છે એ કોઈને ખ્યાલ નથી, એની કોઈ ચર્ચા નથી કરતો, ચર્ચા બાહ્યાચરણ નહીં કરે છે કે આને આટલો ફેરફાર કર્યો, આને આટલો ફેરફાર કર્યો, આને આમ રાખ્યો, આને એમ નથી, શ્રદ્ધામાં ફેર પડ્યો છે. દર્શનમાંની શું સ્થિતિ છે કે મૂળ માર્ગ, મૂળ પરંપરા, તીર્થંકર દેવનો માર્ગ અને તીર્થંકર દેવની પરંપરા શ્રદ્ધામાં ફેર પડે એ છોડે, ચીલો પણ ચાતરે, રાજમાર્ગ છોડીને તીર્થંકર દેવનો રાજમાર્ગ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, આમાં તો કઈ ફેર નથી. તો એવો એક ત્રણેય કાળે એક એવો જે માર્ગ રાજમાર્ગ એમાં ચીલો પણ ચાતરે, જેનું પહેલા શ્રદ્ધામાં ફેર પડે એ ચીલો ચાતરે, નહીત્ર એની આગળ કોણ છે? તીર્થંકર દેવ થી આગળ કોણ છે? અથવા કોને લાયસન્સ છે એમ કરવાનું? કોઈને પરવાનો નથી. માટે શ્રદ્ધામાં ફેર પડ્યો, તીર્થંકર દેવની શ્રદ્ધા છૂટી છે એ વાત નક્કી છે. પછી એમાંથી જેટલા અનિષ્ટ ઉભા થાય એટલા થઈ શકે છે. દર્શનમાં મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહીં, અને દર્શનમોનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે નહીં. આ બે સૂત્ર નાખ્યા છે 203 નંબરમાં. આત્માનો અનુભવ દર્શનમોના ઉપશમ કાળે અથવા અભાવ કાળે આવે. એ ઉપશમ ક્યારે થાય, એનું કારણ ક્યારે મળે? કે દર્શનમોની શક્તિ હીણી થાય ત્યારે. દબાય કોણ? હીણો થાય એ દબાય, નબળો પડે એ દબાય, પછી તે વાત છે. તો એનો અહીંયા ટ્રીટમેન્ટ શરૂ કરી સ્વભાગભાઈને, કે દર્શનમાં મંદ થવા માટે શું કરવું? કે એક તો સત્પુરુષની સમીપ આવવું, તો એ તો એ આવ્યા છે. હવે એક બીજી અંતરંગ વાત કરે છે કે તમારા ઉદયની અંદર જ્યાં ત્યાં તમારો રસ તીવ્ર ન થાય એની જાગૃતિ રાખજો, એટલે રસ તીવ્ર નહીં થાય. જો તમને એમ ખબર હશે કે આ રીતે કોઈ પણ ઉદયના પ્રસંગમાં તીવ્ર રસના પરિણામે ન પરિણમવું એવો અભ્યાસ, એવી જાગૃતિ એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનો દરવાજો છે, આંગણું છે, એ એની પૂર્વ દશા છે, એ એની આગળની સ્થિતિ છે, પ્રારંભિક દશા છે. તો એ જાગૃતિમાં તમે દર્શનનું નહીં બધાને બધે તીવ્ર નહીં થાય. રસના પરિણામ ચારિત્રમાં જાય છે, પણ રસ અને ચારિત્રમો અને દર્શનમો અહીંયા અવિના ભાવી રહીએ છે, કોઈ એક જગ્યાએ અવિના ભાવી રહીએ છે. એટલે અનંતાનું મંદિર સાથે ને સાથે જાય છે ચારિત્રમોની પ્રકૃતિ. એનું કારણ એ છે કે ચીકણા પરિણામ અનંતાનું મંદિરના હોય છે, જેનો રસ તીવ્ર એના પરિણામ ચીકણા, જેના પરિણામ ચીકણા એને દર્શનમો તીવ્ર જ હોય. એટલે એક જાગૃતિ મુમુક્ષુ જીવે હંમેશને માટે રાખવા જેવી એ છે કે ક્યાંય પણ કોઈ પણ ઉદયના પ્રસંગના કાળમાં પરિણામ ચીકણા નહીં થવા જોઈએ, ભલે ગમે એટલો લાભ થાય ને ગમે એટલું નુકસાન થતું હોય, ચીકણા પરિણામ નહીં કરવા, લાલ લંબાવી નહીં જોઈએ. પ્રસંગ થયો, પરિણામ થયો, છૂટી ગયો, વાત પૂરી થઈ ગઈ, પણ એથી ચીકાશવાળા પરિણામ નહીં થવા જોઈએ. એ જ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનો દ્વાર છે, અહીંથી દર્શનનો મંદિર છે. લાભ નુકસાન નો ખ્યાલ હોય તો તમે દરકાર ક્યાં કરો છો? કાચનું વાસણ હાથમાં લ્યો અને સ્ટીલનું વાસણ હાથમાં લ્યો, એમાં ફેર પડે છે કે નથી પડતો? કે આ કાચનું વાસણ છે, હાથમાંથી પડશે કે ક્યાંક ફટકાશે તો ફૂટી જશે. ના, જેને પોતાના નુકસાનનો ખ્યાલ છે એને દરકારની જાગૃતિ આવ્યા વિના રહેશે જ નહીં. પોતાને આત્માને કેટલો નફો નુકસાન છે એ આધારે એની સમજણ ઉપર છે, એના નિશ્ચય ઉપર છે. એ તો છે, એટલે તો મૂઢતા કઈ છે એ દશાને મૂંઢ દશા શા માટે કહી છે? કે પોતાની મતિ જ મૂંઢાઈ જાય છે, પોતાના નુકસાનને ન જોવે તો મતિ મૂંઢાઈ ગઈ હોય તો જ ન જોવે ને, નહી તો પોતાના નુકસાન ને કોણ ન જોવે? એમ જે પોતાને જ નુકસાન કરે એ વાતને કોણ ન તપાસે, કોણ એને દરકાર ન રાખે? અવશ્ય રાખે જ પોતે, પણ જ્યાં બુદ્ધિ બિડાઈ જાય છે ત્યાં પોતાના નુકસાનની પણ પોતાને ખબર પડતી નથી. એટલા માટે સ્વાધ્યાય છે, સત્સંગ એટલા માટે છે કે કોઈ પણ રીતે હળવો થઈને એ માર્ગમાં, પહેલા માર્ગના દરવાજા સુધી તો આવે, માર્ગમાં પછી આવે, પણ દરવાજાની સમજ તો જાય. કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે જો કે વાંચવામાં આવે છે, એ પોતાની તમે તમારી ઉપાધિ અમને જણાવો છો તે જો કે વાંચવામાં આવે છે, તથાપિ તે વિશે ચિત્તમાં કાંઈ આભાસ પડતો નહીં હોવાથી એની કોઈ છાપ જ નથી પડતી અમારા ચિત્તમાં. ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી કે તમને એવી વાતનો ઉત્તર લખીએ. એ દોષ કહો કે ગુણ કહો, ક્ષમા કરવા યોગ્ય છે. વિચિક્ષણ વાતો મૂકે છે કે અમારી દશા એવી છે કે આવી વાતોમાં અમારો ઉપયોગ ચાલતો નથી, અને જ્યાં અમારો ઉપયોગ ચાલતો નથી એનો ઉત્તર અમે તમને શું લખીએ? કે ના, તમને ખોટું લાગે તો દોષ ગણજો, તમને એમ લાગે કે ના મારા હિતની વાત છે તો ગુણ ગણજો. જે ગણો એ તમને ઉત્તર ન મળે એની ક્ષમા માગી લઈએ છીએ. કલમ કેવી ચાલી છે? સૌભાગ્યભાઈ લગભગ રોજ કાગળ લખતા હતા, એમનો જીવ શ્રીમદ માં લાગેલો રહેતો હતો. સંસારમાં પ્રતિકૂળતા ઘણી હતી પણ એમનો જીવ ત્યાં હતો, રોજ કાગળ ટરડે, રોજ લખે, રોજ લખે. એટલે કે જ્ઞાનીને એવો કાગળ લખાય કે ન લખાય એવો કોઈ દિવસ એમણે વિચાર નથી કર્યો. એમના પત્રો વાંચ્યા વાણિયાની અંદર, 80 જેટલા પત્રો વાંચ્યા, નવાઈ લાગે આપણને. કાલે સવારે વહેલું 5 વાગે ઉઠીને ઉઘરાણીએ જવું છે, ગાડા રસ્તે આટલો કલાક થશે, બાજુના ગામડાનું કોઈ નામ હોય, પાછા વળતા લગભગ રોંઢાનો ટાઈમ થશે, 4 વાગે માન ઘરે પાછા આવશું. શું એવી બધી વાતો લખી છે? કોઈને નવાઈ લાગે? જ્ઞાનીને આવી વાતો લખવાનો શું અર્થ છે? કોઈ તત્વની વાત, આપણે તો શું છે એકબીજી રીતે તૈયાર થયેલા છીએ ગુરુદેવ પાસે, કોઈ તત્વની વાત જ્ઞાની પાસે કરો, કોઈ આત્માના પ્રયોજનની કરો. પણ હું ઉઘરાણીએ જઈશ, વહેલો ઉઠીને જઈશ, ગાડામાં બેસીને જઈશ, પાછો આવીશ ત્યારે આ છઠ વખત લાગશે, અને પાછળ એના પરિણામ શું કામ કરે છે? બહુ ઊંડેથી વિચારવા જેવો વિષય છે કે એને પોતાને શ્રીમદ પ્રત્યે એટલું બધું સમર્પણ હતું કે મારા એક એક પરિણામની હું એમને વાત કરી દઉં, મારા પરિણામના જીવનની કિતાબના પાના ખુલ્લા કરી નાખો, એટલી સરળતા અને સમર્પણતા છે એની અંદર. બહુ મોટો ગુણ છે એને એ પદ્ધતિ અપનાવી છે કે મારે એમની આજ્ઞા બહાર એક જરાય ચાલવું નથી, એક શ્વાસોશ્વાસ ચાલે એની આજ્ઞા બહાર, બાકી કાંઈ ન ચાલે. મારા મન વચન કાયાના કોઈ પરિણામ ન ચાલે, શ્વાસોશ્વાસનો બીજો ઉપાય નથી, એ આજ્ઞા બહાર પણ ચાલવાના છે. એવી એક એની સરળતા અને સમર્પણ બુદ્ધિ જબરજસ્ત સુભાગભાઈને એ જોઈ છે શ્રીમદજી, એટલે એના ઉપર એટલી કરુણા વિશેષ છે. મને બધી ખ્યાલ છે કોઈ કાગળ કેવા લખે છે શું લખે છે, બધો ખ્યાલ છે, તો પોતે તો મહાવિચિક્ષણ છે, પણ એવા બધા પત્રો લખેલા છે આજે બધા કાગળો છે ત્યાં પીડ્યા છે. અને એવું સમર્પણ અને એવી સરળતા પરમ સત્સંગ પ્રાપ્ત થયો છે એવા ખ્યાલમાં પોતાને બિલકુલ પરિપૂર્ણ નિર્દોષ થવું છે એવી ભાવનામાંથી ઉત્પન્ન થાય છે. એટલે એની પાત્રતા ત્યાં બહુ વિશેષ છે. વાત તો ઉપર છેલ્લે સાધારણ દેખાય એવી છે, પણ એનું ઊંડાણ ઘણું છે. ક્યાંથી એ વાત ઉગી છે એ જોયું છે શ્રીમદજી, કે આને જે પરમ સત્સંગ છે એની કિંમત આવી છે, અને નિર્દોષ થવું છે એની ભાવના આવી છે. છૂટવું છે અને પોતાને છૂટી જવું છે સંસારમાંથી એ ભાવના એને થઈ ગઈ છે. આ બે વાતમાં એમને પોતે જે રિસ્પોન્સ આપે છે અને જે આદર આપે છે એની પાછળ એને આત્માની કેટલી પાત્રતા છે એ વાત એમના નજર સમક્ષ બહુ સ્પષ્ટ આવી છે. અર્પણતા અને સરળતા, પોતાના દોષ કોણ કહી શકે? ભાઈ નીકળી તો ન ગયો, મારા બેને કે આ ગાંડી બોલે છે, પણ બધાના પરિણામ તો ગાંડ પણ જેવા જ હોય છે. આ બોલે છે ને આ નથી બોલતું, એટલો છે. એ વાત કરવી તાકાત માંગે છે, સરળતા માંગે છે, સહેલી વાત નથી. એટલે એની સરળતા અને સમર્પણ જોઈ લીધું છે, એની પાત્રતા જોઈ લીધી છે, અને એટલે એને ગમે એવી વાત લખે છે તો ટેકો આપે છે. અને કેવી રીતે વાળવા, પરમાર્થ તરફ કેવી રીતે વાળવા, એને બરાબર લાઈન દોરી હાથમાં લઈ લીધી છે. એ કોઈ કુશળ આચાર્ય એના શિષ્યને કેવી રીતે તત્વની પ્રાપ્તિ કરાવે એવી લગભગ સ્થિતિ છે. શ્રીમદજી અને સ્વભાગભાઈ વચ્ચેની લાઈન એવી ગોઠવણી છે. જો કેવી વાત હતી કે કોઈ પણ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો રાખજો, અને એમ કરવું અથવા એમ સહેજે થવું એ જ્ઞાનીની અવસ્થા, એમ પ્રયત્નથી કરવું, પ્રયત્ન કરતા એમ સહેજે થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનો માર્ગ છે. તમે કોઈ પણ તમારી ઉપાધિનો પ્રસંગ લખો છો, તે જો કે વાંચવામાં આવે છે, પણ એનું કોઈ અસર તમને પડતી નથી. એ સંબંધી અમે ઉત્તર પણ લખતા નથી, કેમ કે એમાં તમને રસ લેવડાવવો નથી, તમારો રસ ત્યાંથી ઉડાડી દેવો છે. તમે વધારે રસ લ્યો એમ તમારી અનુકૂળતા પ્રતિકૂળતાની ચર્ચામાં અમારે રસ નથી દેવો, કે તમને વધારે રસ આવે છે. સુગાનીજી લખ્યું છે ને એક પત્રમાં, અમારી સંસારિક વાતોમાં તમને રસ આવે એ અમને રૂચતું નથી. કુદરતી જે વાત હોય છે કઈ કિંમત નથી, જે સંયોગ વિયોગની કઈ કિંમત નથી. એમાં અમે રસ નથી લેતા, તમે શું કરવા રસ લ્યો છો એમ કે છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી, તમને ઉપાધિ છે, અમને ઘણી ઉપાધિ છે. તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી, એમાં અમને મમત્વ નહીં હોવાથી, પોતાપણું નહીં હોવાથી, તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. ગભરાટ ક્યાં થાય? પોતાપણું આવે ત્યાં ગભરાટ થાય, પોતાપણું ન હોય ત્યાં ગભરાટ થાય ને. ગમે એટલું નુકસાન બીજાના ઘરમાં, પાડોશીના ઘરમાં થાય, કોઈ કઈ વિચાર કરતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણ ભાવે વર્તે છે, અને તે માટેનો શોચ રહ્યા કરે છે. એટલે ઉપયોગ દેવો પડે છે, એટલી ઉપયોગમાં ગૌણતા થાય છે એમ પરિણતિ માને, એનો પણ અમને શોચ થાય છે. અને એટલા માટે ઉપાધિથી બાહ્ય નિવૃત્તિ પણ પોતે ચાહે છે, પોતે ઈચ્છે છે, મનમાં સાંભળે છે. એનું કારણ છે કે પ્રવૃત્તિમાં જે ઉપયોગ દેવો પડે છે એનો એમને ખેદ છે.